વિષયો તેને જાણતા નથી. જે નિજ પંચેન્દ્રિય થકી પંચ વિષયનો જાણ પણ ઇન્દ્રિયથી જ્ઞાતના તે પરમાત્મ પીછાણ. જે આત્મા પોતાની પાંચે ઇન્દ્રિયો વડે રૂપ આદિ પાંચે ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરે છે, એટલે કે વિષયોને જાણે છે, પણ પોતે જે પાંચ ઇન્દ્રિય તથા તેના વિષય રૂપ રસ ગંધ આદિ વડે જણાતો નથી, તે પરમાત્મા છે. આ આત્મા શુદ્ધ નિશ્ચય નહીંથી અતિન્દ્રિય જ્ઞાનમય હોવા છતાં પણ અનાદિકાળના બંધને લીધે અસદભૂત વ્યવહાર નહીંથી ઇન્દ્રિયમય શરીરને ગ્રહણ કરીને પોતે પદાર્થોને ગ્રહણ કરવામાં અસમર્થ થયો હોવાથી પાંચ ઇન્દ્રિયોથી ઇન્દ્રિય સંબંધી વિષયોને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાનરૂપ પરિણમે છે, પણ તે આત્મા પાંચ ઇન્દ્રિયો તથા તેના વિષયોથી જણાતો નથી, તે પરમાત્મા છે. પરમાત્મા વિતરાગ નિર્વિકલ્પ સમાધિનો વિષય છે, પણ ઇન્દ્રિયોનો વિષય નથી. પાંચ ઇન્દ્રિયથી પંચ વિષયોને જાણી શકાય છે, એટલે આત્માને પાંચ ઇન્દ્રિયો છે એ વડે એ ઇન્દ્રિયોના વિષયોને જાણી શકે છે અને ગ્રહણ કરી શકે છે. પણ આત્મા એ ઇન્દ્રિયોના ઉપયોગથી વિષયોને જાણી શકે છે, પણ ઇન્દ્રિયો આત્માને જાણી શકતા નથી. ઇન્દ્રિયોની કોઈ એવી શક્તિ નથી કે તે જાણી શકે. જે કંઈ જણાય છે એ આત્માને, જેનાથી જણાય છે એ જ પરમાત્મા છે, અને તેનું શુદ્ધ સ્વરૂપ એ પરમાત્મા છે, અને તે નિર્વિકલ્પ સમાધિનો વિષય છે, ઇન્દ્રિયોનો વિષય નથી.
એટલે આગળ એમ પણ કહે છે કે એ પાંચ ઇન્દ્રિયો સંબંધ થઈ જણાય છે, વાત થતી છે, પરંતુ ઇન્દ્રિય જ્ઞાનરૂપ પરિણામે છે, તથા જેના વડે આ વસ્તુ ઇન્દ્રિયથી જણાતી નથી ને એને તું પરમાત્મા જાણે. એમ
ઇન્દ્રિયો વડે જે
નિર્વિકલ્પ સમાધિ નો વિષય છે, પણ ઇન્દ્રિયોનો વિષય નથી. છેતલીમી કથા. આત્માને પરમાર્થથી બંધ મોક્ષ પણ નથી. આત્માને પરમાર્થથી બંધ મોક્ષ પણ નથી. યોગીન જેને નિશ્ચય નહીં બંધ સંતાર, તે પરમાત્મા જાણતું મનથી તજી વ્યવહાર. હે યોગી, નિશ્ચય નથી જે આત્માને જ્ઞાનાવરણીય કર્મનો સંબંધ નથી, તથા દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભવને પણ ભાવ, ભવ અને ભાવ બે છે, ભવ અને ભાવરૂપ સંસાર પણ નથી, તે આત્માને તું સંસારના કાર્યોથી ત્યાગ કરીને વિતરાગની સમાધિમાં સ્થિત થઈને જાણ, અર્થાત તું ચિંતન કર. ચિદાનંદ એક સ્વભાવવાળા શુદ્ધ પરમાત્માને આગમમાં કહેલો પાંચ પ્રકારથી સંસાર નથી, તથા તેના કારણભૂત પ્રકૃતિ સ્થિતિ અનુભવ અને પ્રદેશ બંધ પણ નથી, કારણ કે બંધ આત્માના ગુણીને રોધનાર છે, અને પરમાત્મા તો નિરાવરણ છે. જગત વ્યવહાર છોડીને ધ્યાનમાં એકાગ્ર થઈ તે શુદ્ધ પરમાત્માને જાણ. અહીં અનાકૂતા લક્ષણવાળા સર્વે પ્રકારના ઉપાદેયભૂત મોક્ષ સુખના સાધક હોવાથી પરમાત્મા જ ઉપાદેય છે, એમ યોગેન્દ્ર દેવ આપણને શું ઉપાદેય છે, ક્યાં પરમાત્મા ઉપાદેય છે એની ઓળખાણ આપે છે.
ગાથા 47. પરમાત્મામાં અનંત જ્ઞાન છે, જ્ઞેય અભાવી મુક્તનું અમિત જ્ઞાન મિતરૂપ, એ પદમાં સર્વજ્ઞતા પરમ સ્વભાવ સ્વરૂપ. જેમ મંડપના અભાવમાં લતા આગળવત્તી અટકી જાય છે, એટલે કે જ્યાં સુધી મંડપ હોય ત્યાં સુધી લતા તેના પર ચઢ્યા કરે છે, આગળ નહીં, તેમ મુક્ત જીવોનું જ્ઞાન પણ જ્યાં સુધી જ્ઞેય પદાર્થો છે ત્યાં સુધી ફેલાય છે એટલે જાણે છે, અને તે જ્ઞેયોનું અવલંબન ન મળવાથી જાણવાની શક્તિ છતાં જ્ઞાન અટકે છે. કારણ કે આગળ પદાર્થ નથી તો તે જાણે શું, પરમાત્માનું જ્ઞાન સમસ્ત પદાર્થોને એક સમયમાં જાણે છે, અર્થાત પરમાત્માના જ્ઞાનમાં સમસ્ત જ્ઞેય પદાર્થો પ્રતિબિંબ થઈ રહ્યા છે. કારણ કે પદાર્થ અને જ્ઞાનનો જ્ઞેય નાયક સંબંધ છે. આત્મામાં અનંત જ્ઞાન છે, જે આપણે કહીએ છીએ એમ અનંત જ્ઞાન સ્વરૂપી આત્મા છે. અને દ્રષ્ટાંત આપે છે કે લતા ઉપર ચડવાની હોય તો મંડપ હોય ત્યાં સુધી ચડી શકે, એટલે જ્ઞેયનું અવલંબન મળવું આવશ્યક છે. અને પરમાત્માનું જ્ઞાન એટલું વિશાળ છે કે સમસ્ત પદાર્થોને એક સમયમાં જાણે છે, અર્થાત પરમાત્માના જ્ઞાનમાં સમસ્ત જ્ઞેય પદાર્થો પ્રતિબિંબ થઈ રહ્યા છે. કારણ કે પદાર્થ અને જ્ઞાનનો જ્ઞેય ગાયક સંબંધ છે.
ત્રણ ગાથા લીધી, હજી વધારે લેવી છે? મધુભાઈ, ત્રણ ગાથા લીધી, હજી ચોથી લેવી છે? આત્મા અનુત્પન્ન પદાર્થ છે, કર્મ સદા નિજ નિજ કરે, કાર્ય છતાં ન જરાય, ઉપજે વિણસે જેહનું, ચિંતવ તે ચિદરાય. નાના વર્ણાદિય કર્મ સદા પોતપોતાના સુખ દુઃખાદિ કાર્ય કરે છે, તો પણ નિશ્ચયથી જે આત્મામાં તેમણે કંઈ પણ નવીનતા ઉત્પન્ન કરી નથી, તેમજ આત્માના અનંત જ્ઞાનાદિ સ્વરૂપનો નાશ પણ કર્યો નથી, તથા બીજી સ્થિતિ પણ કરી નથી, તે આત્માને તું પરમાત્મા જાણ તથા તેની ભાવના કર. વ્યવહાર નહીંથી સંસાર અવસ્થામાં શુદ્ધ સ્વરૂપને આવરણ કરનારા કર્મો પોતપોતાના કાર્યો કરે છે. જેમ કે જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુણને આવરણ કરે છે, દર્શનાવરણીય કર્મ દર્શન ગુણ આવરે છે, વેદનીય સાતા અસાતા ઉત્પન્ન કરીને આત્માના અતિન્દ્રિય સુખને ઘાતે છે, મોહનીય કર્મ સમ્યકત્વ તથા ચારિત્ર ગુણને વિપરીત કરે છે, આયુ કર્મ આત્માને શરીરમાં રોકી રાખે છે એટલે કે અવિનાશી સ્વભાવને પ્રગટ થવા દેતું નથી, ગોત્ર કર્મ જીવને ઊંચા નીચા ગોત્રમાં નાખે છે, અને અંતરાય કર્મ અનંત વીર્યને પ્રગટ થવા દેતું નથી. આ પ્રમાણે કર્મ પોતપોતાના કાર્યો કર્યા કરે છે, તો પણ શુદ્ધ નિશ્ચય નથી, કર્મ આત્માના મૂળ સ્વભાવનો નાશ કરી શકતો નથી, તેમજ નાશ કર્યો પણ નથી, તથા કાંઈ પણ નવીનતા ઉત્પન્ન કરી નથી. આત્મા જેવો છે તેવો જ છે, માટે રૌદ્ર આદિ અશુભ ધ્યાન છોડીને એક સુજાત્મ સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કર, તે જ સર્વ પ્રકારે ઉપાદેયભૂત છે.
ગાથા 45 કહે છે, જે આત્મા પોતાની પાંચે ઇન્દ્રિયો વડે રૂપ આદિ પાંચે ઇન્દ્રિયના વિષયોને ગ્રહણ કરે છે, એટલે કે વિષયોને જાણે છે, પણ પોતે જે પાંચ ઇન્દ્રિય તેના વિષયરૂપ રસ ગંધ આદિ વડે જણાતો નથી, તે પરમાત્મા છે. જેમ આપણે ભેદ આત્મસિદ્ધિમાં જે જીવના અસ્તિત્વના લક્ષણ આપ્યા છે એની સાથે આનો મેળ બરાબર બેસે છે. પાંચ ઇન્દ્રિયો દેહને છે, આત્માને તો છે નહીં, એની રહે એમાં એ દેહમાં રહેલો આત્મા એની અવસ્થા, તો કે પાંચ ઇન્દ્રિયો એના વિષયો એ બધું જાણે છે. અને સામે પક્ષે દેહ છે, ઇન્દ્રિયો છે, એને આત્માનું જાણપણું નથી, કારણ કે જડત્વ છે, અહીંયા ચેતન છે, એટલે ચેતનનો ગુણ ચેતનમાં રહે છે, જળનો ગુણ જળમાં રહે છે, ચેતન જળને જાણતું નથી, ચેતન જળને જાણી શકે, પણ જળ ચેતન જળ ચેતનને જાણી શકતું નથી, કેમ કે જાણપણાનો ગુણ માત્ર ચેતનને વિશે છે. અહીંયા રૂપ રસ ગંધ આદિ જે બધા જે કહ્યા એ બધા દેહના છે, ઇન્દ્રિયોના છે, એ બધું આત્મા જાણે છે, પણ સામે પક્ષે એ કંઈ આને જાણતા નથી. એટલું જ નહીં, એ રસ રૂપ ગંધ શબ્દ આદિ કંઈ પણ આત્માના ગુણ પૈકીનો એક પણ ગુણ નથી, એ સર્વથી ભિન્ન છે, નિરાળો છે. એક પ્રકારે કહે તો આ ભેદજ્ઞાનની એક ચાવી છે, કે ભેદજ્ઞાન સમજવું હોય તો કેમ જળચેતનનો વિવેક કરવો હોય તો આ પ્રકારે થાય, કે જેમાં રહેલો છે એ અને એના સંયોગમાં આવે છે તે સર્વ પદાર્થને જે જાણે છે તે આત્મા, પણ જેમાં રહેલો છે જેને એનું જાણ્યું છે એ આત્માને જાણે છે એવું બનતું નથી, કારણ કે એ જળ છે. આ ભેદજ્ઞાન, એ આત્મા શુદ્ધ નિશ્ચય નહીંથી અતિન્દ્રિય જ્ઞાનમય હોવા છતાં પણ હવે નિશ્ચય નહીંની વાત કરે છે, એટલે સિદ્ધાંતિક વાત છે. નિશ્ચય નહીંથી અતિન્દ્રિય જ્ઞાનમય હોવા છતાં પણ અનાદિકાળના બંધને લીધે અસદભૂત વ્યવહાર નહીંથી ઇન્દ્રિયમય શરીરને ગ્રહણ કરીને પોતે પદાર્થોને ગ્રહણ કરવામાં અસમર્થ થયો હોવાથી પાંચ ઇન્દ્રિયોથી ઇન્દ્રિય સંબંધી વિષયોને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાનરૂપ પરિણમે છે, પણ તે આત્મા પાંચ ઇન્દ્રિયો તથા તેના વિષયોથી જણાતો નથી, તે પરમાત્મા છે. પરમાત્મા વિતરાગ નિર્વિકલ્પ સમાધિનો વિષય છે, પણ ઇન્દ્રિયોનો વિષય નથી. નિશ્ચય નહીંથી સિદ્ધાંતિક વાત બતાવે છે, અને અહીંયા આવી લીધો છે અસદભૂત વ્યવહાર નહીંનો. અસદભૂત સત નહીં, મિથ્યા માન્યતારૂપ ભ્રાંતિરૂપ એને અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં, એનાથી પણ જાણવા માટે થઈને એનો આશ્રય લીધો છે, કે દેહની સાથે આ આત્માનો સંબંધ છે એ જાણવા માટેનો આશ્રય લઈને બતાવ્યું, કે ઇન્દ્રિયમાં શરીરને ગ્રહણ કરીને પોતે પદાર્થોને ગ્રહણ કરવામાં અસમર્થ, પોતે શું કર્યું છે, શરીરને ધારણ કર્યું. આપણે જોઈએ જાણીએ છીએ કે માતાના ગર્ભની અંદરમાં પહેલા દેહનું બંધારણ શરૂ થાય છે, ત્યારે ત્યાં આત્મા ચૈતન્યરૂપ આત્માનો ત્યાં અભાવ છે. અમુક ભૂમિકાએ એ દેહનું બંધારણ થયા પછી એ આત્મા ફટકતો એ દેહમાં આવે છે, ત્યાંથી એનો પછી વિકાસ વધતો જાય છે દેહનો પણ અંદરના રહેલા, અને એ જ્યારે પરિપક્વ અવસ્થા એ જન્મ ધારણ કરે છે, અર્થાત દેહમાં રહેલો આત્મા એ સંયુક્તપણે એ જન્મ ધારણ કરે છે, જેને આપણે એમ કહીએ છીએ કે જન્મ્યું બાળક, પુત્ર પુત્રી જેવ હોય તે પણ બાળક જન્મ્યું. તો બાળક કહેતા શું, બાળક કહેતા બાળકનો દેહ પણ છે અને બાળકનો આત્મા પણ છે, એ જળ અને ચેતન એ બંનેનો ત્યાં સંયોગ થયો છે, અને એ આ પ્રકારે જન્મ ધારણ કરે છે, ત્યારથી એની ભૂમિકા આવે છે. તો શું છે, હવે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો એને આત્મા તો જાણે છે, ઇન્દ્રિય જ્ઞાનરૂપ પરિણમે પણ તે પરિણમે છે, ઇન્દ્રિય જ્ઞાનરૂપ પરિણમે છે પણ તે આત્મા પાંચ ઇન્દ્રિયો તથા તેના વિષયોને જાણતો નથી, તે પરમાત્મા છે. જો આ ઇન્દ્રિયોથી બધી જાણ, આમ તો જોઈએ તો ઇન્દ્રિયોને જાણરૂપે પરિણમે છે કહેવાય, એ પણ આ બધો અસદભૂત વ્યવહારથી આ બધી વાત કરે છે, એટલે કહેવાની રીતે કહેવાય છે વ્યવહારથી, કે ઇન્દ્રિય જ્ઞાનરૂપ પરિણમે, ઇન્દ્રિયને જ્ઞાન હોય જ નહીં, ઇન્દ્રિય તો જળ જ છે એને જ્ઞાન હોય નહીં, પણ ઇન્દ્રિય દ્વારા આત્મા અનુભવ કરે છે. વેદન સ્વભાવ તો આત્માનો છે, પણ એની આ પ્રક્રિયાની અંદરમાં ક્યારેય આત્મા એમાં જોડાતો નથી, આત્મા પાંચ ઇન્દ્રિયો તથા તેના વિષયોને જાણતો નથી, તો એ પરમાત્મા છે નહીં તો આત્મા છે, જીવાત્મા છે. જીવાત્મા અને પરમાત્માનો આ જ ભેદ છે, જીવાત્મા એ જાણ્યા વિના રહેતો નથી અને પરમાત્મા એ જાણતો નથી. આ પર એને બધા ઇન્દ્રિયો અહીંયા સંયોગમાં હોવા છતાં, દેહના સંયોગમાં હોવા છતાં, બીજા સંબંધોની વચ્ચે હોવા છતાં, ઇન્દ્રિયો અને આ આત્મા એ બંને અજ્ઞાન અવસ્થામાં છે ત્યારે બધું જાણે છે, અને જ્ઞાન અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે બધાથી અજાણ થઈ જાય છે, અર્થાત ઉપેક્ષા કરે છે. અજાણ છે એટલે એનામાં એની શક્તિ ક્યાંય જાણપણાની ચાલી નથી ગઈ, પણ આત્માની અંદરમાં ઉપયોગ એટલો બધો દ્રઢ થાય છે કે આ બધા સ્થિતિ સંયોગો પ્રત્યે એનો હવે ત્યાં કોઈ લેશ માત્ર પણ લક્ષ્ય નથી રહ્યો, એટલે ત્યાં જોડાવાનું બનતું નથી. એનો ઉપયોગ અંદર જ રહે છે. ઉપયોગથી જોડાય છે જ્યારે ઇન્દ્રિયો અને સંસાર વચ્ચે, ત્યાં સુધી એ જ જીવાત્મા હતો. હવે એ જ જીવાત્મા એવી ભૂમિકા પ્રાપ્ત કરી કે એમાંથી ઉપયોગ ધીમે ધીમે છોડતો ગયો, ખસેડતો ગયો, બહાર નીકળતો ગયો, પોતે પોતાનામાં સમાતો ગયો. એ સમાતો એક દિવસ એવો આવ્યો કે જે થોડો ઉપયોગ બહાર જતો હતો એ પણ બંધ થયો અને માત્ર ઉપયોગ પોતાના સ્વરૂપમાં રહ્યો. આ પરમાત્મા દશા, આ આત્મા એ જ પરમાત્મા છે. આત્મા જ પરમાત્મા થવાનો છે. આત્મા કંઈ બહારથી બીજું તત્વ લાવીને પરમાત્મા બન્યો નથી. જે બની જોઈએ, જે પરમાત્મા થયા એ પણ આત્મા આપણા જેવો જ હતો, આપણાથી પણ નીચી ભૂમિકાએ પણ હતો, અને છતાં એ આત્મા પરમાત્મા થવા માટે બહારનો એક પણ પદાર્થ ગ્રહણ કરતો નથી. ઉલટો જે અજ્ઞાન અવસ્થામાં ગ્રહણ કર્યું છે એનો ત્યાગ કરતો જાય છે, અને જેમ જેમ ત્યાગ કરતો જાય છે તેમ તેમ પોતાના સ્વરૂપની અંદરમાં સ્થિર થતો જાય છે. એ થતાં થતાં પરમાત્મા સ્વરૂપને પામી જાય છે. આપણે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું છે, ભૃંગી ઇલિકાને ચટકાવે તો ભમરી છે ઈયળને ચટકો મારે છે, ઈયળ બેસુદ્ધ થઈ જાય છે, ભમરીનું ઝેર ચડે છે, બેસુદ્ધ થઈ જાય છે. પણ જ્યારે શુદ્ધિ હતી ત્યારે એને ભમરીને જોયેલી છે, ભમરીને જોયેલી છે અને ભમરીથી ભય પામેલી છે. એવી અવસ્થાની અંદરમાં, એવી બેભાન અવસ્થામાં પણ એનું અંતરંગ ચિંતવન ભમરી પ્રત્યે છે. ભ્રમરી હમણાં આવશે, ચટકો મારશે, હમણાં આવશે, ચટકો મારશે, હમણાં આવશે. આ રટણમાં ને રટણમાં એને પાંખ ફૂટે છે, પાંખ ફૂટે ની ભમરી બની જાય છે. તો કે ઈયળ આટલું અંદરમાં ઉપયોગને, આ ઉપયોગને આ પ્રકારે જ્યારે વર્તે છે ઉપયોગથી, ત્યારે એ જ ને જો ઈયળને પણ પાંખ ફૂટતી હોય અને ભમરીનું સ્વરૂપ ધારણ કરતું હોય તો કોઈ પણ આત્મા પરમાત્માને ભજતો એના જેવો થાય એમાં આશ્ચર્ય શું. બનારસીદાસજી આવી દલીલ કરે છે. તો કે જે આવું બને, મૂળ ગાથા છે બનારસીદાસજીની, વચનામૃતમાં કૃપાળદેવે સમજણ આપવા માટે થઈને લીધેલી છે અને આપણે જોવાઈ ગયું છે. તો આ પ્રકારે અહીંયા ભેદજ્ઞાનનો જે વિષય અહીંયા સરસ રીતે બતાવ્યો, આત્મા અને દેહ ઇન્દ્રિયો એનો એ પરસ્પર સંબંધ કયા પ્રકારનો રહ્યો છે અને કયા પ્રકારનો રહેવો જોઈએ. જે રહ્યો છે એને કારણે સંસારનું પરિભ્રમણ છે, અને જે રહેવો જોઈએ એવો લક્ષ્ય જ્યારે થાય છે અને એ પ્રકારે જ્યારે વર્તે છે ત્યારે પરમાત્માની યાત્રામાં આવ્યો, હવે પરમાત્મા બનવાનો છે અને એક દિવસે પરમાત્મા બનીને રહેશે. આ સ્થિતિ આખી પ્રક્રિયા બતાવે છે. 46મી ગાથામાં યોગીનો જેને નિશ્ચયે નહીં બંધ સંસાર તે પરમાત્મા જાણતું મનથી તજી વ્યવહાર. આ બધી ગાથાઓ પરમાત્માનો સ્વરૂપ બતાવે છે. પરમાત્મા કેમ થવાય, મુખ્ય વાત તો આમાં એ છે સારભૂત કે પરમાત્મા કેમ, પરમાત્મા કેવા છે એ જાણ્યાથી આપણું કલ્યાણ શું થશે, મર્યાદિત એમના પ્રત્યે હોભાવ આવશે, ભક્તિભાવ થશે, એમની આજ્ઞામાં રહેવાની ઈચ્છા કરશું. પણ અહીંયા તો આખી વાત એવી કરી છે પરમાત્મા કેમ થવાય એની કળા બતાવી. તમારે પરમાત્મા થવું છે તો આ કળા શીખવા જેવી છે. હે યોગી, નિશ્ચય નહીં છે જે આત્માને જ્ઞાનાવરણી આદિ રૂપકર્મનો સંબંધ નથી, તથા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવરૂપ ભવ અને ભાવરૂપ સંસાર પણ નથી, તે આત્માને તું સંસારના કાર્યોનો ત્યાગ કરીને વિતરાગ સમાધિમાં સ્થિત થઈને જાણ, અર્થાત ચિંતન કર. જો પરમાત્માનું સ્વરૂપ જેને જાણવું છે એવા સાધક માટે અહીંયા વાત કરી છે, તો તું પહેલા પરમાત્મા જેવો થા. જીન થઈ જીન થઈ જીન થઈ જીનને આરાધે તે સહી જીનવર હોવે. જ્ઞાનીઓ તો બધાની વાત એક છે, અહીંયા પણ એ જ વાત કરવી છે. હે યોગી અર્થાત સાધક, નિશ્ચય નહીં છે જે આત્માને જ્ઞાનવર્ણ અધિ કર્મનો સંબંધ નથી. નિશ્ચયથી નથી, વ્યવહારથી છે. નિશ્ચયથી નથી, વ્યવહારથી છે. અસદભૂત વ્યવહારમાં આપણે જોયું ઉપર કે એને બધી ઇન્દ્રિયો, મન ઇન્દ્રિયો દેહ બધાની સાથે જોડાયેલો છે, અને જ્ઞાન જ્યારે પ્રગટે છે ત્યારે એનાથી વિખરો પડતો જાય છે ધીમે ધીમે. તો કે જો એ નિશ્ચય નહીં છે આત્માને જ્ઞાનવર્ણ અધિ કર્મનો સંબંધ નથી, નિશ્ચયથી નથી, તથા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવ એ રૂપ સંસાર શું છે, આ સંસારનું સ્વરૂપ, આ સમૂહ છે સંસાર. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એના રૂપ સંસાર પણ નથી, એ આત્માનો ઉપયોગ ત્યાં નથી એમ કહેવા માંગે છે. ત્યાં નથી એટલે એની વચ્ચે જ છે, એની સાથે જ છે, સંયોગમાં છે, પણ છતાં ઉપયોગ ત્યાં નથી. તે આત્માને તું સંસારના કાર્યોનો ત્યાગ કરીને કેને જાણવા છે? જે ઉપર સ્વરૂપ બતાવ્યું પરમાત્માનું કે આવા પરમાત્મા છે જેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એના રૂપ નથી. તો એવું એને જો જાણવા હોય તો એના રૂપ એના જેવું થવું જોઈએ. એના જેવું થયા વિના એને જાણી શકાય નહીં. જાણી શકાય બહારથી એમના દેહની ચેષ્ટા, દેહ કેવો પ્રભાવશાળી છે, કેટલો ઊંચો છે, નીચો છે, રૂપાળો છે, કાળો છે, પણ એનું સાચું સ્વરૂપ તો છે નહીં. સાચું સ્વરૂપ જો જાણવું હોય તો કહે છે ને આપણે કૃપાળદેવે કહ્યું ને જ્ઞાનીની અંતરંગ ચેષ્ટાનું અવલોકન કરવું, આ પ્રકારે થાય અંતરંગ ચેષ્ટાનું. તો એના જેવું થવું જોઈએ, એટલે અર્થાત આપણે એમણે જે કર્યું એ પ્રકારે આપણે એમને જાણવા માટે જેટલો કાળ જોઈએ એટલો કાળ એવી નિવૃત્તિ લેવી જોઈએ કે આ સંસારના દરેક ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ બધાથી હું અલિપ્ત થઈ ગયો છું અને મારો લક્ષ્ય એક જ છે, આ મારી સમક્ષ જે પ્રતિમા છે, જે ચિત્રપટ છે, એના અંતરંગ સ્વરૂપને જાણવા સિવાય મારો અત્યારે ઉપયોગ ક્યાંય જતો નથી. આવી દશાની અંદરમાં આવી અને પછી એને જાણવાનો પ્રયત્ન કરે તો એ પુરુષ જણાય, નહીં તો ત્યાં સુધી એ પુરુષ જણાતા નથી એમ કહેવાનું છે. કારણ કે બંધ આત્માના ગુણોને રોજનાર છે, શું છે ઉપરનું, વિતરાગ સમાધિમાં સ્થિત થઈને જાણ અર્થાત એનું ચિંતન કરો. વિતરાગને જાણવાનું, એનું ચિંતન કરો તો એના જેવા થઈને જાણવાનો પ્રયત્ન કરો. ચિદાનંદ એક સ્વભાવવાળા શુદ્ધ પરમાત્માને આગમમાં કહેલો પાંચ પ્રકારનો સંસાર નથી. પાંચ પ્રકારનો સંસાર ઉપર આપણે જોઈ લીધો, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભવથી ને ભાવથી આ સંસાર. તો પાંચ પ્રકારનો સંસાર નથી, તેના તથા તેના કારણભૂત પ્રકૃતિ, સ્થિતિ, અનુભવ, પ્રદેશ બંધ પણ નથી. પહેલું નથી તો આય નથી, કારણ કે આ બધું એને લગતું છે. જ્યાં કર્મબંધ થાય છે ત્યાં એને કારણે, તો કર્મબંધના કારણો જ નથી, પાંચ પ્રકારના સંસાર જ નથી. તો સંસાર પ્રત્યે જેનો ઉપયોગ નથી એને કર્મબંધ થવાનો પ્રયત્ન કંઈ કોઈ કારણ બચતું નથી. કારણ મૂળ કારણ નાશ પામ્યું તો ક્રિયા કેમ થાય? તો કે કારણ કે બંધ આત્માના ગુણોને રોજનાર છે, જો કારણ આપીએ અર્થાત એ પાંચેયને કોઈ પ્રકારે ઉપયોગ પાંચેયમાં પ્રવર્તે તો એ કારણ થયું, તો પછી બંધ પડવાનો જ છે. તો કારણ કે બંધ આત્માના ગુણોને રોજનાર છે અને પરમાત્મા નિરાવરણ છે, નિરાવરણ છે એટલે આ પાંચમાંથી એકે કારણ એમણે ત્યાં રહેવા દીધું નથી, એનો ઉપયોગ ત્યાં જતો નથી એવી પોતાની આત્મસ્થિતિ સ્થિતિ સ્થિર કરી છે. બરાબર સચોટ આમ જ ઉપયોગ બહાર જાય જ નહીં એવી સ્થિતિમાં વિતરાગ પરમાત્માની વાત છે. જગત વ્યવહાર છોડીને ધ્યાનમાં એકાગ્ર થઈ તે શુદ્ધ પરમાત્માને જાણ. આ પરમાત્માને જાણવા છે આવા તો કે શું કરવું? જગતનો વ્યવહાર છોડી દે પહેલા, સૌથી શરૂઆત પહેલા આ કરવી. જગતનો વ્યવહાર આપણે દેહથી આમ તો શરૂ થાય છે પણ આપણે ઉલટા ક્રમમાં જઈએ, ઉલટા ક્રમમાં જઈએ તો આ દેશ છે, આ બધો સમાજ છે, આ પછી સગા સંબંધીઓ છે, પછી કુટુંબના નિકટના સ્વજનો છે અને પછી છેલ્લે દેહ. આમ વર્તુળ નાનું 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 કરતા દેહ સુધી આવ્યો, દેહ, ઇન્દ્રિયો અને છેલ્લે મન, કે એ બધાથી પોતે અલિપ્ત થવાનો પ્રયત્ન કરે, એ અભ્યાસ કરવાનો. જગત વ્યવહાર છોડીને ધ્યાનમાં એકાગ્ર. અત્યાર સુધી એકાગ્રતા નહોતી થતી એનું કારણ ઉપયોગ બહાર હતો, હવે બધેથી ઉપયોગ પાછો વળ્યો, પોતાનો સ્વરૂપ ઉપર ગયો, હવે એને એકાગ્ર થવામાં કોઈ મુશ્કેલી નથી. એકાગ્ર થઈ તે શુદ્ધ પરમાત્માને જાણ. અહીં અનાકૂળતા લક્ષણવાળા સર્વ પ્રકારે ઉપાદેયભૂત મોક્ષ સુખના સાધન હોવાથી પરમાત્મા જ ઉપાદેય છે. ઉપાસવા યોગ્ય શું? એક પરમાત્મા. કારણ સર્વ પ્રકારે જેમણે આ સંસારનો ત્યાગ કર્યો છે. જો સર્વ પ્રકારે કહેતા સર્વસંગ પરિત્યાગ બહુ મોટો શબ્દ છે, સસ્તો બનાવી દીધો છે આપણે પરંપરાએ, પણ એ બહુ મોટો શબ્દ છે. સર્વસંગ કહેતા જ્યાં જ્યાં સંગ છે ત્યાં, આ માતાના ગર્ભમાં આ આત્મા આવ્યો અને દેહના સંગમાં આવ્યો તો સૌથી પહેલો તો એને દેહનો સંગ થયો, એટલે દેહ સહિત સર્વસંગ છોડવાના છે. આ દેહ પ્રત્યેનો ઉપયોગ જ્યાં સુધી પ્રવર્તે ત્યાં સુધી આત્માની અંદરમાં પોતાનો ઉપયોગ અચળ પ્રકારે ન રહે, જાય ખરો, જાય ને આવે, જાય ને આવે, એવું બને. એથી કરીને પૂર્ણતાની પ્રાપ્તિ નથી થતી. પૂર્ણતાની પ્રાપ્તિ માટે તો બધા સંયોગો, બધા સંબંધો, એ બધા પ્રત્યેથી ઉપયોગ ખેંચી લેવાનો છે. એને ધક્કો મારવાના નથી, એને ફેંકી દેવાના નથી, એનો એની સાથે ઝઘડો ક્લેશ કરવાનો નથી, કંઈ કરવાનું નથી. માત્ર પોતાના ઉપયોગને અંદર કરવાનો છે કે બહારમાં ઉપયોગ હવે જાય નહીં, બસ આટલી કાળજી રાખે. આટલું જો કરતા આવડી જાય તો એ વિતરાગ દશા જ છે, અને પછી એને વિતરાગ પરમાત્માની અંતરંગ દશા ઓળખવી હવે એના માટે મુશ્કેલ નહીં બને, આવી અવસ્થાએ પહોંચ્યા પછી. માટે કહ્યું વિતરાગ પરમાત્મા આવી અવસ્થામાં છે, તો એવી અવસ્થામાં આવીને એને જાણવાનો પ્રયત્ન કરવો, સમજવાનો પ્રયત્ન કરવો, અને આ યથાર્થ પ્રકારે સમજાઈ જાય અને પછી યથાર્થ પ્રકારે એ સાધનાને એ દિશામાં ખેંચી જાય તો એ પણ એના જેવો થાય. 47મી ગાથામાં કહ્યું જ્ઞેય અભાવે ભક્તોનું અમિત જ્ઞાન મિતરૂપ એ પદમાં સર્વજ્ઞતા પરમ સ્વભાવ સ્વરૂપ. અર્થમાં કહે છે જેમ મંડપના અભાવમાં લતા આગળ વધતી અટકી જાય છે, એટલે કે જ્યાં સુધી મંડપ હોય છે ત્યાં સુધી લતા તેના પર ચડ્યા કરે છે, આગળ નહીં. તેમ મુક્ત જીવોનું જ્ઞાન પણ જ્યાં સુધી જ્ઞેય પદાર્થો છે ત્યાં સુધી ફેલાય છે એટલે જાણે છે, અને જ્ઞેયનું અવલંબન ન મળવાથી જાણવાની શક્તિ છતાં જ્ઞાન અટકે છે. કારણ કે આગળ પદાર્થ નથી તો તે જાણે શું? પરમાત્માનું જ્ઞાન સમસ્ત પદાર્થોને એક સમયમાં જાણે છે, અર્થાત પરમાત્માના જ્ઞાનમાં સમસ્ત જ્ઞેય પદાર્થો પ્રતિબિંબિત થઈ રહ્યા છે. કારણ કે પદાર્થ અને જ્ઞાનનો જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. જ્ઞેય જ્ઞાયક સંબંધ એનું સ્વરૂપ બતાવે છે, કેવો છે? પોતે જ્ઞાયક છે અને જે જણાય છે તે જ્ઞેય છે, એનો સંબંધ તો અચળ છે. કારણ કે આત્મા કોઈ પણ અવસ્થામાં જ્ઞાન સ્વરૂપ છે, કોઈ પણ અવસ્થામાં. એકેન્દ્રિય જીવમાં પણ એને જ્ઞાનનો અંશ તો છે, સર્વથા જ્ઞાન રહી તો ક્યારેય છે નહીં, એટલે એનામાં જાણ પણ ભૂમિકા ભેદે એને આવરણ છે, એકેન્દ્રિયને ગાઢ આવરણ છે. અને જેમ જેમ આગળ પચેન્દ્રિય સુધી જાય તો આવરણ હળવું પડેલું છે. આપણને જે પદાર્થને જાણવામાં સગવડ છે એટલી સગવડ ત્રિરિંચના જીવોને નથી. કેટલાક જે બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય આપણે કહીએ એકેન્દ્રિય એવા જીવોને આપણા જેટલી સગવડ નથી. સેજ સાધન આપણને મળ્યા છે, આ ઉપલબ્ધિ છે, જેને કહે લબ્ધિ કહો, આ પછી ઉપયોગ વ્યવહારથી કેવો હોય તેને ઉપલબ્ધિ કહેવાય. આ આત્માને આ ઉપલબ્ધિ મળી છે પાંચ ઇન્દ્રિયોની, એના વડે પદાર્થને એટલે જ્ઞેયને જાણવાનું એને માટે સરળ બને છે. જેમ અત્યારે આ ચશ્મા કાઢી નાખું તો મારા માટે આ વાંચવું મુશ્કેલ છે, પણ ચશ્મા છે તો વાંચવું સરળ છે. તો શું થયું? સાધન થયું. એમ પાંચ ઇન્દ્રિયો આત્માને માટે સાધન છે. પાંચે ઇન્દ્રિયોનો ઉપયોગ વડે પદાર્થને જાણે છે, તો એનું જાણપણું એ પ્રકારે વધારે સગવડ વાળેલું સરળ છે. ત્યારે જેને એકેન્દ્રિય બે ઇન્દ્રિય જીવો છે એને એ સાધન નથી મળ્યું, એટલે એને જાણવું અતિ કઠિન છે. ન જાણે એવું નથી, પણ લગભગ ન જાણે. તો આવી એને આવરણ, જેને આવરણ કહેવામાં આવે છે. તો હવે અહીંયા દ્રષ્ટાંત આપીને શું કહ્યું કે એક વેલો છે, લતા એટલે વેલો, એ વેલાને ઉપર ચડવા માટે થઈને કોઈ એને આધાર જોઈએ, થાંભલો હોય. પછી આપણે દ્રાક્ષના વેલા હોય, દ્રાક્ષના વેલા માટે થઈને મંડપ બનાવવામાં આવે. બધા ઘણા બધા વર્ષ કરે, વચ્ચે તાર નાખ્યા હોય, દોરી બાંધી હોય, પછી એના આધાર ઉપર એને આધારે આધારે વેલી આગળ વધતી જાય. એટલે વેલીના વિકાસ માટે મંડપ આધાર બન્યો, વેલના વિકાસ માટે મંડપ આધાર બને છે. એટલે શું કહ્યું? મંડપના અભાવમાં લતા આગળ વધતી અટકી જાય છે. જો એને એ ન મળે તો ત્યાં ને ત્યાં જમીન ઉપર થોડોક વખત પથરાય અને એને આગળ વધવાનો અવકાશ ન મળે, એટલે થોડા વખતમાં મુરઝાવા માંડે, કરમાવા માંડે, અને એ સમાપ્ત, એનું આયુષ્ય ત્યાં પૂરું થઈ જાય, આવું બને. પણ વેલ ઉપર હોય તો એ વધતી 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 કેટલું મોટું, ક્યાંય સુધી વિશાળતા એની જુઓ તો એનામાં શક્તિ કેવી છે બતાવે છે. તો કે એની શક્તિ તો એવી છે કે જો એને મંડપનો આધાર મળે તો એ જ વેલ આગળ વધે એમ છે, પણ અત્યારે મંડપનો આધાર નથી. તો એ પ્રકારે અહીંયા એના ઉપરથી શું કહ્યું છે? મુક્ત જીવોનું જ્ઞાન પણ જ્યાં સુધી જ્ઞેય પદાર્થો છે ત્યાં સુધી ફેલાય છે. જ્ઞાન તો છે પણ ફેલાવો, જ્ઞાન હોવું અને ફેલાવો થવો બે વાત અલગ છે. જ્ઞાન તો દરેક જીવમાં છે, હવે આપણામાં પણ જ્ઞાન છે અને મુક્ત થયેલા આત્માઓ તીર્થંકર કોટીના કેવડી ભગવંતો કહે છે એને પણ જ્ઞાન છે. ઉલટું એમ કહી શકાય કે આપણા કરતાં એમનો જ્ઞાનનો ઘણો બધો વિશાળ એનો ઉઘાડ છે, આપણું તો અલ્પ કહેવાય કારણ કે આપણને આવરણ છે, એમણે તો આવરણ હટાવે. તો પણ એની અવસ્થા કેવી કે જો એને સામે જેમ મંડપ મળે તો વેલ ચડે એમ આ જ્ઞેય પ્રત્યેનો ઉપયોગ સ્થિર થાય તો એ સંસારિક પદાર્થ પ્રત્યે જાય, પણ એનો ઉપયોગ ત્યાં જતો નથી, જવા દેતા નથી. એવો એને જ્ઞાનની અંદરમાં એનો પરમાર્થ જાણી લીધો છે, એણે પકડી લીધો છે કે આ મારા કલ્યાણનું કારણ નથી. મંડપ મળે અને ત્યાં ચડે તો શું થાય, જે વિસ્તાર થશે તે સંસારનો થશે, મારે એ સંસાર જોઈતો નથી. તો એ વિતરાગ પરમાત્માની જ્ઞાનની એટલી અવસ્થા હોવા છતાં ત્યાં એ તરફ એમનો ઉપયોગ લઈ જતા નથી, એટલે ત્યાં એના જ્ઞાનને. એથી કરીને એમ કહેવાનું નથી કે એનામાં જ્ઞાન નથી, અરે જ્ઞાન તો અદ્ભુત છે, પણ એ જ્ઞાન પોતે માત્ર પોતાની અંદરમાં સમાવી દીધું છે. જે કૃપાળદેવે કહ્યું ને સમજ્યા તે સમાયા, આ સમજણ આવી, સમયને રહ્યા સમાયા, આ પ્રકારની વાત છે. જ્યાં સુધી ફેલાય છે એટલે જાણે છે. અને જ્ઞેયનું અવલંબન ન મળવાથી, જો મંડપનું અવલંબન ન મળ્યું એટલે સંસારી પદાર્થો વાતા હાજર પણ એના તરફ જ્યાં ઉપયોગ નથી ગયો, એટલે એનું અવલંબન ન મળવાથી જાણવાની શક્તિ છતાં જ્ઞાન ત્યાં રોકાઈ ગયું, અટકી ગયું. હવે જ્ઞાનને રોકાવું છે. હા, લોકને જાણે છે એ શક્તિ એનામાં પડી છે, જ્ઞાન તો અતિશય છે. અહીંયા અલોકની તો વાત જ નથી કરી, લોકની જ વાત કરી છે, સંસારની જ વાત કરી છે, અલોકની તો વાત જ નથી. અરે અહીંયા જે વાત કરી છે ને એમાં શું કહે છે, જાણવાની શક્તિ છતાં જ્ઞાન અટકે છે. જાણવાની શક્તિ ક્યાં? અત્યારે, અત્યારે તો હજી આ દેહની અંદરમાં જ્ઞેયનું અવલંબન ન મળવાથી લોકમાં છે. બરાબર છે, જ્ઞેયના અભાવે, જ્ઞેયનું અવલંબન ન મળવાથી. હા, પરમાત્માનું જ્ઞાન સમસ્ત પદાર્થોને એક સમયમાં જાણે છે. આ કેવળ જ્ઞાનનો વિષય છે. હા, તો પરમાત્મા એટલે કેવડી, અને એનું જ્ઞાન કે સમસ્ત પદાર્થોને એક સમયમાં જાણે છે, અર્થાત પરમાત્માના જ્ઞાનમાં સમસ્ત જ્ઞેય પદાર્થો પ્રતિબિંબિત થઈ રહ્યા છે. પ્રતિબિંબ યા ત્યાં ઉપયોગ મૂકવો નથી પડતો, સેજે જણાય છે, સેજે ઝળકે છે, એવી અવસ્થા છે. હા, એ બરાબર છે, જાણવાની મર્યાદા પૂર્ણ છે. પદાર્થ અને જ્ઞાનનો જ્ઞેય જ્ઞાયક આ સંબંધ અહીંયા આ ગાથામાં બતાવ્યો છે. 48માં કર્મ સદા નિજ નિજ કરે, કાર્ય છતાં ન જરાય, ઉપજે વિણસે જેહનું, ચિંતવ તે ચિદરાય. નાનાવર્ણી આદિ કર્મ સદા પોતપોતાના સુખ દુઃખ આદિ કાર્ય કરે છે, તો પણ નિશ્ચયથી જે આત્મામાં તેમણે કંઈ પણ નવીનતા ઉત્પન્ન કરી નથી, તેમજ આત્માના અનંત જ્ઞાન આદિ સ્વરૂપનો નાશ પણ કર્યો નથી તથા બીજી સ્થિતિ પણ કરી નથી, તે આત્માને તું પરમાત્મા જાણ અને તેની ભાવના કર. આ પરમાત્માનું એક સ્વરૂપ કે કઈ રીતે કાપ્યું છે. જ્ઞાનાવરણ આદિ કર્મ સદા પોતપોતાના સુખ દુઃખ આદિ કાર્ય કરે છે, જ્ઞાન આદિ કાર્ય કરે તો પણ નિશ્ચયથી જે આત્મામાં તેમણે કંઈ પણ નવીનતા ઉત્પન્ન કરી નથી, એને કંઈ પણ એ જાણવા છતાં એનો એ પ્રત્યે એને કોઈ પણ પ્રકારનો લક્ષ કર્યો નથી. જાણમાં આવ્યા, જ્ઞેય છે જાણવામાં આવવા છતાં ત્યાં લક્ષ ઉપયોગને ત્યાં ક્યાંય જવા દીધો નથી, નવીનતા ઉત્પન્ન કરી નથી, તેમજ આત્માના અનંત જ્ઞાન આદિ સ્વરૂપનો નાશ પણ કર્યો નથી. એ તો ક્યાં કરવાની વાત જ છે, એને તો પોતાના સ્વરૂપનો કોઈ નાશ કરવાનો કોઈ સવાલ નથી ઉભો રહેતો. આત્માના અનંત જ્ઞાનાદિ સ્વરૂપનો નાશ પણ કર્યો નથી. જ્ઞાનાદિ વર્ણી શું છે, એને આવરણ કરે પણ જ્ઞાનનો નાશ નથી કરી શકતો. હા, નાશ પણ કર્યો નથી અને બીજી સ્થિતિ પણ કરી નથી, એમાં કાંઈ ફેરફાર નથી કર્યો. એ જે જ્ઞાન છે એ જ્ઞાન રૂપે જ રહે છે, એ અજ્ઞાન રૂપે પરિવર્તિત નથી થતું. જ્ઞાનાવરણનું કાર્ય એ નથી. તે આત્માને તું પરમાત્મા જાણ, જે આ અવસ્થામાં પહોંચ્યા છે આ પરમાત્માનું એક વિશેષ સ્વરૂપ આ પ્રકારે બતાવે છે. અને એવા પરમાત્માની ભાવના કર, અર્થાત એવા પરમાત્મા ઉપાસવા યોગ્ય છે, ઉપાદેય. આગળ આવ્યું, આ ઉપાદેય છે. વ્યવહાર નહીંથી સંસાર અવસ્થામાં શુદ્ધ સ્વરૂપને આવરણ કરનારા કર્મો પોતપોતાના કાર્યો કરે છે. આ વ્યવહાર નહીંથી શું વાત કરે છે, જો સંસાર અવસ્થામાં શુદ્ધ સ્વરૂપને આવરણ કરનારા કર્મો પોતપોતાના કાર્યો કરે છે. જેમ કે જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુણને આવરણ કરે છે, દર્શનાવરણીય દર્શન ગુણ આવરે છે, વેદનીય સાતા અસાતા ઉત્પન્ન કરીને આત્માના અતિન્દ્રિય સુખને આવરણ કરે છે, ઘાતે છે એટલે આવરણ કરે છે, મોહનીય કર્મ સમ્યકત્વ તથા ચારિત્ર ગુણને આવરિત કરે છે, આયુ કર્મ આત્માને શરીરમાં રોકી રાખે છે એટલે કે અવિનાશી સ્વભાવને પ્રગટ થવા દેતો નથી, ગોત્ર કર્મ જીવને ઊંચ નીચ એવા ગોત્રમાં નાખે છે, અંતરાય કર્મ અનંત વીર્યને પ્રગટ થવા દેતો નથી. આ પ્રમાણે કર્મ પોતપોતાના કાર્ય કર્યા કરે છે તો પણ શુદ્ધ નિશ્ચય નહીંથી કર્મ આત્માના મૂળ સ્વભાવને નાશ કરી શકતા નથી, તેમજ નાશ કર્યો પણ નથી તથા કંઈ પણ નવીનતા ઉત્પન્ન કરી નથી. આત્મા જેવો છે તેવો જ છે. માટે રૌદ્ર આદિ અશુભ ધ્યાન છોડીને એક શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કર, એ જ પ્રકારે તે સર્વ પ્રકારે ઉપાદેયભૂત છે. આઠ પ્રકારના જે કર્મો કહ્યા, કર્મો અનંત પ્રકારના, એમાં મુખ્ય આઠ, આ આઠની ચર્ચા અહીંયા કરી, એનું સ્વરૂપ ટૂંકમાં બતાવ્યું, સંક્ષેપમાં, અતિ સંક્ષેપ, એક એક વાક્યમાં જ પૂરું કર્યું છે. તો કે વ્યવહાર નહીંથી સંસાર અવસ્થામાં શુદ્ધ સ્વરૂપને આવરણ કરનારા કર્મો પોતપોતાના કાર્યો, આપણી બધાની અવસ્થા આ છે. આપણે બધા આઠ કર્મોથી બંધાયેલા છીએ, તો આપણી અવસ્થામાં આ બંધન કયા પ્રકારનું છે? આપણે એમ કે અમને બંધન અમને દેખાતું નથી, જાણાતું નથી, તો આ જાણવા માટે થઈને અહીંયા સમજાવે કે તમને કયા કયા પ્રકારનું બંધન આ જીવને છે. જે જીવ મુક્ત નથી એ બંધાયેલો છે, એ બંધાયેલો છે તેના બંધન આ આઠ પ્રકારના કર્મોનું બંધન છે, અને એના એક એકના સ્વરૂપ છે બતાવ્યા. જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુણને આવરણ કરે છે. આપણને એમ થાય કે વિતરાગ પરમાત્મા એ પણ આત્મા છે, આપણે પણ આત્મા છીએ, જેવો એનો આત્મા એવો આવો આપણો આત્મા. શાસ્ત્રો પણ કહે છે સર્વ જીવ છે સિદ્ધસમ, તો સિદ્ધમાં ને મારામાં ફરક શું? તો કે કંઈ ન હોવો જોઈએ, કારણ કે શાસ્ત્ર એમ કહે છે. અને છતાં જોવામાં આવે છે કે એમને જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન મને કેમ નથી, તો એ હવે બતાવે છે. એમણે એક જ્ઞાન જે પ્રાપ્ત થયું પ્રકાશ, એમને પણ એક સમયે આપણા જેવી અવસ્થા હતી, પણ આજે એ અવસ્થામાં આપણી અવસ્થામાં ફરક આપણને જે જોવા મળે છે એનું કારણ એ છે કે આવરણ કરનારા જે આઠ કર્મો બતાવ્યા, એ આઠ કર્મોને જેમણે નિર્મૂળ કર્યા, નિર્મૂળ કર્યા એટલે પરમ શુદ્ધ અવસ્થામાં આવ્યા. અને આપણે આ કર્મોથી આવરણ છે કર્મોનું, એટલે આપણે અવસ્થા સુધી નથી. તો એમાં એક જ્ઞાનાવરણીય કરતા કે એમનો એક ગુણ લીધો, એમને જે જ્ઞાન છે એ જ્ઞાન મને કેમ નથી, એમના જ્ઞાનમાં સમસ્ત વિશ્વ ઝળકે છે, મારા જ્ઞાનમાં તો અહીંથી 50-100 ફૂટ દૂરનો પદાર્થ પણ દેખાતો નથી, તો શું કારણ, આમાં ફરક ક્યાં? શું તો એ જ સમજવા માટે કે છે કે એ જ્ઞાન ઉપર આવરણ છે. અનાદિકાળના આ જીવે જે કર્મ એવા બાંધ્યા છે, જ્ઞાનનું આવરણ થવા રૂપ કર્મો બાંધ્યા છે ત્યારે જ્ઞાનને આવરણ કરે છે. માટે એના જ્ઞેયની હાજરી છે, જ્ઞેયની હાજરી જ્યારે સર્વજ્ઞ જુએ છે ત્યારે જ્ઞેયની હાજરી છે, અને આપણે જોઈએ ત્યારે જ્ઞેયની હાજરી નથી એવું નથી. જે જ્ઞેયની હાજરી એમને માટે છે એવી જ અવસ્થામાં આપણે માટે છે, પણ એમને જ્ઞાન નિરાવરણ હોવાથી એ જ્ઞેયને સહેજે જાણે છે અને આપણે જ્ઞેયને પ્રયત્નપૂર્વક પણ જાણી શકતા નથી. આ આવરણનો ભેદ. તો કે જે એમને આ પ્રકારનો આ જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુણને આવરણ કરે છે. જ્ઞાન ગુણ આવરણ એટલે પડદો, એક જાતનો જેને કહીએ પડદો અથવા પડ, એના ઉપર એટલે પેલું જેમ છે તેમ રહીએ દબાઈને, એને હાનિ ન કરે, પડદો આવે હાનિ ન કરે પદાર્થને, એ જેમ છે તેમ રહીએ, પણ એને બહારનો પદાર્થ જોવો હોય તો એ જોઈ શકે નહીં. આ એનું જ્ઞાન ઉપરનું થયેલું આવરણ. જેમ અત્યારે આંખ છે, આંખથી આ બધું મને દેખાય છે, પણ હમણાં મારી આંખ દાખલા તરીકે અત્યારે વેચી દઉં છું, વેચી દઉં છું, શું થાય છે, ઉપરનો પોપચું છે એ મારે આંખને ઢાંકી દીધી, આંખને ઢાંકી દીધી, આંખ તો એમનેમ છે, પણ એ પોપચાએ આંખના અંદરના પદાર્થને જે ઢાંકી દીધો એને કારણે મને દેખાતું બંધ થયું. બસ આવી અવસ્થા છે. તો એમણે આંખ જે છે સેજે અને આપણને નથી, તો એ આવરણ આ પ્રકારનું આવરણ છે. જેમ કે જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાનગુણને આવરણ કરે છે, દર્શનાવરણીય દર્શન ગુણ આવરણ કરે, દર્શન દર્શન શક્તિ પણ જ્ઞાનને જેમ આવરણ એમ દર્શન, જોવાની શક્તિ, જાણવાની શક્તિ, અનુભવવાની શક્તિ, એ બધા દર્શન ગુણની અંદરમાં વસ્તુનો સમાવેશ થાય. તો એ શક્તિ આપણી આવરિત છે, જેટલી એમની તેજ છે એટલી આપણી નથી. તો એ દર્શનાવરણીય દર્શન ગુણને આવરે છે. વેદનીય સાતા અસાતા ઉત્પન્ન કરીને આત્માના અતંદ્રિય સુખને ઘાત કરે. હજુ આ કેટલું આપણું આ વસ્તુ આપણે માટે બહુ ઉપયોગી છે, એટલા માટે કે વેદનીય કર્મ આપણા શરીરની અંદરમાં કંઈ ને કંઈ નાના નાના મોટા પ્રકારે સતત કંઈ ને કંઈ આવતી જ હોય છે. ક્યારેક માથું દુખે છે, ક્યારેક પેટ દુખે છે, ક્યારેક પગ દુખે છે, ક્યારેક કંઈ બીજું, આખા અંગની અંદરમાં ક્યારેક કંઈક ને કંઈ કંઈ ને કંઈ પ્રકારે આ વેદ. તો એ શું છે? છે તો શરીરને, આત્માને નથી. આ વેદનીય કર્મની અસર આત્માને કેમ થાય છે એ સમજવાનું. શરીરમાં હોવા છતાં તો કે આત્માનો જે ગુણ છે એ ગુણને આણે આવરણ કર્યું છે. આવરણ કર્યું છે એટલે શું લાગે માને છે કે આ દેહ છે તે હું છું, એટલે દેહમાં થતી પીડાને પોતાની પીડા માને છે. હવે હકીકતે અજ્ઞાન છે, જ્ઞાન નથી. તો જ્ઞાન ઉપરનું આવરણ એ જ અજ્ઞાન. જ્ઞાનનો અભાવ તે અજ્ઞાન નથી. જ્ઞાનનો ક્યારે અભાવ ક્યારે હોતો જ નથી. એટલે જ્ઞાન તો હોય, આવરણ કર્યું એટલે અજ્ઞાન રૂપે પ્રવર્તન કરે છે. એ પ્રકારે અહીંયા સાતા અસાતા જે થાય છે, થાય છે દેહને, છતાં આત્મા એમ માને છે મને થાય છે. મને તાવ આવ્યો, વાત કરીએ તો શું કરીએ, મને તાવ આવ્યો, મને પેટમાં દુખ્યું, મને માથું દુખે છે, આ મને કહેતા કોણ? તો મને કહેતા આ ભેદ હો, ભલે વ્યવહારથી મને કહેતા શરીરને લક્ષ્યથી કહીએ છીએ, પણ અંદરથી નિશ્ચયથી તે વાત હોવી જોઈએ. આ વાત તો દેહની કરું છું, પણ વ્યવહારથી એને સમજાવવા માટે મારે આ ઉપયોગ કરવો પડે છે. આ જ્ઞાન છે. આ જો લક્ષ્યમાં આવે તો આવા ઘણા બધા મુશ્કેલીઓ જે છે ને એમાંથી આપણે બહાર નીકળી જઈએ, સરળ થઈ જાય, જાણવું સહેલું થઈ જાય. તો એ પ્રકારે વેદનીય સાતા અસાતા ઉત્પન્ન કરીને આત્માના અતિન્દ્રિય સુખને ઘાતે છે. મોહનીય કર્મ સમ્યકત્વ થતા ચારિત્ર ગુણને આવૃત કરે છે. જો પદાર્થ છે એ પદાર્થને જાણવો એક વાત છે અને યથાર્થપણે જાણવો એ બીજી વાત છે. સમ્યકત્વનો આ ગુણ છે, પદાર્થને યથાર્થ પ્રકારે જાણવો જોવો. એક સમ્યક જ્ઞાન છે, બીજું સમ્યક દર્શન છે. તો પદાર્થને જાણવો અને જોવો, પણ કેવો? સમ્યક પ્રકારે, અર્થાત યથાર્થ જેમ છે તેમ. આપણે પણ જોઈએ છીએ, જાણીએ છીએ, પણ આપણે એની પર્યાયને જોઈએ છીએ. પદાર્થને તત્વથી નથી જાણતા, પર્યાયને જોઈએ અને આપણે નિર્ણય કરીએ છીએ કે આ પદાર્થ, આ કપડું તો સફેદ છે અથવા તો આ કપડું તો રંગીન છે, પણ એ ક્યાં સુધી આપણે જાણ્યું? એની ઉપરની પર્યાય સુધી. પછી એ ફાટેલું છે, એ ડાઘવાળું છે, આ બધા વગેરે વગેરે આપણા અભિપ્રાય એની પર્યાય ઉપર. હવે ખરેખર એનું જે મૂળ સ્વરૂપે સૂતર 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 રૂપે છે, સૂતરમાં કાંઈ ફેરફાર થયો નથી, અને છતાં આપણે કહીએ છીએ કે આવું છે આવું છે આવું છે, એ શું છે? આવરણ છે. તો આપણને અહીંયા મોહનીય કર્મને કારણે આપણને માત્ર પર્યાયક દ્રષ્ટિ રહી છે, એટલે તાત્વિક દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થતી નથી. એ આવરણ છે એક પ્રકારનું. તો એક આવરણને કહે છે મોહનીય કર્મનું આવરણ. તથા ચારિત્રરૂપ સમ્યકત્વ તથા ચારિત્રરૂપ આવરી, તે જ રીતે ચારિત્રના જ્ઞાન દર્શનને, એ જ રીતે ચારિત્રને પણ એ જ પ્રકારે મોહને કારણે ચારિત્ર આવરાય છે. આયુ કર્મ આત્માને શરીરમાં રોકી રાખે છે. હવે આયુ કર્મની વાત આવી, આ ઘાતી કર્મ પૂરા થયા, અઘાતી કર્મની વાત આવે છે. આયુ કર્મ એમાંનું એક આયુષ કર્મ. તો આટલા કાળનું આયુષ્ય લઈને આવ્યા છીએ, તો એ કાળ પૂરો નહીં થાય ત્યાં સુધી આપણે આ શરીરમાં રહેવું પડશે, એનો સંગ છૂટશે નહીં. ઈચ્છા કરશું તો પણ નહીં છૂટે. તો એક થવાનું કારણ શું? આપણે ઈચ્છા કરીએ, આત્મા છે, આત્માએ દેહમાં પ્રવેશ કર્યો છે, તો એ સ્વાધીન નહીં, સ્વતંત્રતા નહીં, એ જ્યારે જાય ત્યારે બહાર ન નીકળી શકે? તો કે ના, આત્મા એકલો નથી આવ્યો. આત્મા આવ્યો છે ત્યારે એની સાથે બે બીજી વસ્તુ લઈને આવ્યો છે. કારમણ અને તેજસ જે શરીર છે એ તો પાછો પૂર્વથી સાથે લઈને આવ્યો છે. તો કારમણ શરીરની અંદરમાં કર્મના પૂતગલો છે, કર્મ વર્ગણાના કારમણ વર્ગણાના પૂતગલો છે એ લઈને આવ્યો છે. હવે એ જે પ્રકારે જેટલો અનુભવ જેટલો એનો કાળ એ બધું લઈને આવ્યો છે, જેટલી સ્થિતિ એ પ્રકારે એણે આ સંયોગમાં રહેવું પડશે. અને એ રહીને એટલો કાળ પૂરો થશે પછી એને કંઈ વિના પ્રયત્નમાંથી મુક્ત પણ થઈ જશે. વિના પ્રયત્ન કોઈને મરવા માટે કોઈ પ્રયત્ન કરવો નથી પડતો. આપઘાતની વાત જુદી છે, આપણી વાત એ નથી, સામાન્ય વાત છે. તો અહીંયા મરવા માટે કોઈ પ્રયત્ન નથી કરવો, સેજે એનો આત્મા છૂટો પડી જાય છે. જેમ સેજે જોડાયો એમ સેજે છૂટો પડે છે. પણ એ ક્યારે એની સ્થિતિ પાકે છે, આયુષ્ય કર્મનો બંધ પૂરો થાય છે ત્યારે આ અવસ્થા પ્રાપ્ત થાય છે. તો એ આયુ કર્મ જે છે એ પ્રકારે એક પ્રકારે આત્માને શરીરમાં રોકી રાખે છે, શરીરની બહાર જવા દેતો નથી આયુ કર્મ. એટલે કે અવિનાશી સ્વભાવને પ્રગટ થવા દેતું નથી. અવિનાશી સ્વભાવ હવે અવિનાશી સ્વભાવ અવિનાશી સ્વરૂપ હોય તો થાય, અવિનાશી સ્વરૂપનો લક્ષ થાય તો છે તો અવિનાશી આત્મા, પણ અવિનાશનો જે સ્વભાવ છે એને આવરણ થયું છે. આ આવરણ થવાને કારણે એ અવિનાશી સ્વભાવ પ્રગટ નથી થતો, એટલે એટલો એ કોઈ રીતે આવરાયેલી એની અવસ્થા છે. પછી ગોત્ર કર્મની વાત કરી. અમે જૈન ગોત્રના, અમે કશ્યપ ગોત્રના કહે ને, બધા બ્રાહ્મણોને પૂછો તેને વધારે ખબર હોય. અમે કશ્યપ ગોત્ર ને પછી એવા ઘણા ઘણા ગોત્ર, વશિષ્ઠ ગોત્ર છે અમારું, અમારું આ ગોત્ર છે, આ ગોત્ર. હવે આપણે ત્યાં એ શબ્દો બહુ પ્રચલિત આપણામાં નથી રહ્યો જૈનોમાં, પણ હજી વેદાંતિઓમાં તો આ પ્રચલિત છે. તો એ ગોત્ર એ પણ શું છે, જન્મ ધારણ જે કુળમાં કર્યો, જે ધર્મ પહેલામાં કર્યો એના આધાર ઉપર નક્કી થયું આ કુળ. આપણે જૈનને ત્યાં જૈનમાં એટલે જૈન કહેવાય છીએ, જૈન છીએ નહીં સમજી લઈએ. આત્મા જૈને નથી, આત્મા વૈષ્ણવ નથી, આત્મા હિન્દુ નથી, આત્મા મુસલમાન નથી. એ બધા લેબલ જે ઘરમાં જૈનમો, જે સમાજમાં જૈનમો, જે કુળમાં જૈનમો એના આધાર ઉપર નક્કી થયેલી અવસ્થા છે. આપણે જેમ કહીએ કે ભાઈ ટૂથપેસ્ટ છે, ટૂથપેસ્ટ છે, ટૂથપેસ્ટ ટૂથપેસ્ટ છે, પણ જેના કારખાનામાં બની એનું લેબલ લાગ્યું કે આ કોલગેટની છે, પેપ્સોડન્ટ છે, આ બાબલા છે, આ બીજી છે, આ ત્રીજી છે, અનેક પ્રકારની મળે છે, શું ટૂથપેસ્ટ. એવી રીતે આ બધા આપણે આ એવી આપણી દશા પણ એવી છે, જે કુળમાં જૈનમાં એનું લેબલ આપણે લાગ્યું છે. જૈન ખરેખર જૈન થવા માટે થઈને તો જીન પરમાત્માની જે અવસ્થા છે એ પરમાત્માનો કોઈ પણ અંશે એ પરમાત્માના માર્ગ ઉપર ચાલીને એના જેવા થવાનો પ્રયત્ન કરતા કંઈક પણ આંશિક પણ, આંશિક પણ ભલે પૂર્ણતા નહીં, આંશિક પણ ઉપલબ્ધિ થઈ હોય ત્યારે આપણે જૈન કહેવાને યોગ્ય છીએ. ત્યાં સુધી જૈન માત્ર ઉપચારથી કહીએ છીએ, જેમ ઉપર કહ્યું ને વ્યવહાર અને નિશ્ચય નહીં, એમ અહીંયા પણ એ વસ્તુ લાગુ પડે કે આપણે કહેવા માટે જૈન છીએ પણ સાચા જૈન તો જૈનોના ગુણ જે પરમાત્માએ બતાવ્યા છે એ પ્રાપ્ત કર્યા હોય તો કહેવાય, નહીં તો ના કહેવાય. તો અહીંયા એ પ્રકારે ગોત્ર કર્મ જીવને ઉચ્ચ નીચ ગોત્રમાં ના, આપણ આ ક્યાંથી જાય. હવે બધા આત્મા છે, હવે બધા આત્મા એમ કહીએ કે મનુષ્ય ભાવમાં આવ્યા. હવે આપણે સરસ કૃપાળુ દેવે એની છણાવટ કરી છે મોક્ષમાળામાં, એ બધા આત્મા કર્મ જેને માનવ ભાવ મળ્યો એ બધા મનુષ્ય ભાવમાં આવ્યા. અને સિદ્ધાંત એમ કહે છે કે મોક્ષનું કારણ મનુષ્ય ભાવ છે. સિદ્ધાંત શું કહે છે, મોક્ષનું કારણ મનુષ્ય ભાવ છે ચાર ગતિમાં. પણ એ ચાર ગતિની અપેક્ષાએ કીધું કે મોક્ષનું કારણ મનુષ્ય ભાવ, એટલે પછી સામો તરત જ પ્રશ્ન આવે, તો મનુષ્ય થયા હવે અમારો મોક્ષ તો નિશ્ચિત થઈ ગયો, હવે અમારે કંઈ કરવા પણ રહેતું નથી. તો કે ના, એ તારી ભૂલ છે. તો કે કારણ, તો કે હજી તારું મનુષ્યપણું પ્રગટાવવાનું છે. મનુષ્ય તો થયો પણ મનુષ્યપણું, માનસિક મનુષ્યના ગુણો એ તારામાં બરાબર પ્રગટ થવા જોઈએ. એમ અહીંયા પણ જીન થવું હોય, જૈન થવું હોય તો જીન જૈનના ગુણ બધા પ્રગટ થવા જોઈએ તો જીન કહેવાય, નહીં તો કેમ કહેવાય. એમ આ ગોત્રનું પણ એક જાતનું પ્રકારનું આવરણ છે. આપણે જે ગોત્રમાં મુસલમાનનો દીકરો છે તો એને બિચારાને ગમે તેટલી વાત કરો તો એ કોઈ કોઈ સંજોગોમાં વિતરાગ વાણીને એને સ્પર્શ પામવો કેટલો કઠણ પડે. આપણે વ્યવહારિક વિચારીએ, મુસ્લિમ કુળમાં જૈનમો છે, ઉછેર ત્યાં જ થયો છે. હવે એને કોઈ જૈનોની વાત કરે, અપવાદની વાત નથી, આ નિયમથી વાત છે, અપવાદથી કોઈ કોઈ એવા મળી જાય છે, નથી મળ્યા એવું નથી, અપવાદથી કોઈ એવા જાગી ગયા છે. આપણા આ કાળમાં પણ થયેલા છે. સુરતની અંદરમાં થોડા વખત પહેલા જ એક મુસલમાન દાણચોરીના ધંધાની અંદરમાં અઠંગ કહેવાતો એવો એ દાણચોર, દારૂડિયો, જુગારી, માંસાહારી બધા પ્રકારના પાપ બધા કરવા છતાં એને ક્યાંક પ્રવાસમાં ગયેલો અને આપણે જ્યાં અત્યારે ધામણ તીર્થ થયું છે એ ધામણ તીર્થ પાસે કોઈ મુનિનો એનો સંગ થયો, કોઈ પૂર્વનું ઋણાનુબંધ હશે એટલે મુનિ પ્રત્યે અવભાવ આવ્યો, પાસે બેઠો અને થોડું સમજાવ્યું કે ભાઈ આ વસ્તુ છે, તું જે કરે છે એ તો તારા કર્મ પ્રમ વધારસ તું એના કારણે આ બધું કરીને, પણ જો તું રોકાવ તો એમાંથી બહાર નીકળવાનો રસ્તો છે, અને એને કોણ જાણે કેમ થયું તે બોધ લાગી ગયો, અને બોધ લાગી ગયો તે દિવસથી બધું એ જ મિનિટે બંધ કરી દીધું. કારણ કે જે માણસમાં આવી કુમતી હોય ને, આવી કુમતી કઠોર પ્રકારની જેની વર્તના હોય એમાં બળવાન હોય ને, બધી રીતે પૂરો જેને કહીએ, બધી રીતે પૂરો, દારૂમાં, જુગારમાં, માંસાહારમાં, દાણચોરીમાં, બધી રીતે પૂરો, એટલી શક્તિ એને કેળવી હતી, તો હવે માત્ર શું થયું, માત્ર એને દિશા પલટાવવાની શક્તિ કાયમ રહી ગઈ, શક્તિ કાયમ રહી ગઈ, ઓમાં જે શક્તિ હતી બળવાન એ શક્તિ આ ધર્મના ક્ષેત્રમાં આવી ગઈ પોતાના પહેલા, અને એ માણસ અત્યારે એટલું સદાચારી અને સરળ મજાનું જીવન જીવે છે, અને ધામણ અવારનવાર જાય છે, દર્શન કરે, ધામણના એ બાંધકામની અંદરમાં પણ એને ઘણી સંપત્તિ આપેલી એમ કહેવાય છે. તો આ કહેવાનું તાત્પર્ય કે જે કુળની અંદરમાં આપણે જૈનમાં છીએ એ ગોત્ર કર્મ, એ જે એક જાતનું કર્મ છે એને કારણે નીચ કે ઊંચ ગોત્ર આપણને મળે છે. આપણી આ પસંદગીનું ક્ષેત્ર નથી, આપણે અમુક મા બાપને ત્યાં જન્મવું એવી આપણી પસંદગી ચાલતી નથી, પણ જેવું કર્મ કર્યું હોય એવા પ્રકારે એવા મા બાપ એવા કુટુંબ એવાની અંદરમાં આપણે આવીને રહેવું પડે, એમાં આપણું ચાલતું નથી. પણ જો પૂર્વનું કોઈ એવું ઋણાનુબંધ હોય અને એવો કોઈક યોગ મળી જાય તો એમાંથી પાછો બહાર નીકળી જાય, જેમ ગૌતમ સ્વામી બ્રાહ્મણ કુળમાં હતા અને મહાવીરનો યોગ મળ્યો, એવી રીતે કેટલા છે આખી ધર્મકથાઓમાં જુઓ ઘણા એવા દાખલા મળશે, કોઈ બ્રાહ્મણોમાંથી આવ્યા છે, કોઈ વૈશ્યોમાંથી ગયા છે, કોઈ નીચી ભૂમિકામાં આ વેદાંત માર્ગની અંદરમાં તો હરિજનો વણકરો એવા એવા મહાત્માઓ પણ થયા છે. તો રોહિદાસ ચમાર હતા અને ક્યાં પહોંચી ગયા, મીરાના ગુરુ રોહિદાસ ચમાર હતા, ચમારે ત્યાં જન્મ, પણ આ બધા અપવાદ છે. મુખ્યતઃ તો આ જ વાત છે, આપણામાં ધર્મ અત્યારે આ બધા સંસ્કાર છે ને અહીંયા આવીએ છીએ એનું કારણ આપણે જૈન કુળમાં જન્મ્યા છીએ માટે એને પોષણ મળ્યું, પોષણ મળતા આપણા હાથમાં જૈનોના શાસ્ત્રો છે, ન મળ્યું હોત આપણે પણ નહોત, કારણ કે આપણે ઘણા બધા જૈનોને જોઈએ છીએ આ બાજુ એને રુચિ પણ નથી હોય, તો એ શું છે, એના કર્મો છે, નહીં તો જૈન કુળમાં જન્મેલા બધાને જૈન ધર્મ પ્રત્યે આશક્તિ હોવી જોઈએ, કાં નથી, ના હોય, કર્મ સૌનું ભિન્ન છે. તો જે ગોત્ર કર્મ આ પ્રકારે કાર્ય કરે છે અને અંતરાય કર્મો અનંત વીર્યને પ્રગટ થવા દેતું નથી, અંદરમાં ઘણી ભાવના થાય આ કરવું છે આ કરવું છે આ કરવું છે, પણ એવું વીર્યને આવૃત કરે છે કે એ કર્મ એને સાહસ અંદરથી સાહસ ઉપજતું નથી. આપણી જ વાત કરીએ, કૃપાળુદેવનો આટલો સરસ માર્ગ મળ્યો છે, એના વચન એક એક વચનમાં શ્રદ્ધા થાય છે, સ્વીકારીએ છીએ, માન્ય કરીએ છીએ, કરવા જેવું છે, કરવું જોઈએ એવું દ્રઢતાથી માનીએ, અને છતાંય સાહસ ઉપડતું નથી, એમના માર્ગે આપણે સાહસપૂર્વક આગળ વધતા નથી. આપણે સાધુરામભાઈ ચૌધરી આવતા નથી, તે સાધુરામભાઈ બાબતમાં બહુ ઘણી વાર બહુ ટકોર કરતા કે આપણને ઘણું બધું જાણીએ છીએ અને છતાં સાહસ જો એક વખત ઉપડે ને તો આપણું કામ થઈ જાય એવું છે, પણ આપણે કોઈ પ્રકારે સાહસ નથી, તો હવે એ સાહસને કોણ રોકે, તો કે આ વીર્યનો અંતરાય, વીર્યાન એ અંતરાય કર્મ અનંત વીર્યને પ્રગટ થવા દેતું નથી. આ પ્રમાણે કર્મ પોતપોતાના કાર્ય કર્યા કરે છે, તો પણ શુદ્ધ નિશ્ચય નહીંથી કર્મ આત્માના મૂળ સ્વભાવને નાશ કરી શકો નથી. આટલા આટલા કર્મો હોવા છતાં, આઠે આઠ કર્મો, બળવાન ગમે તેટલા બળવાન હોવા છતાં એના મૂળ ગુણને નાશ કરી શકો નથી, અને એના માટે આપણને વચનામૃતમાં આપણને આપે છે, આવ્યું છે ને દ્રઢ પ્રહારીનું દ્રષ્ટાંત. દ્રઢ પ્રહારીનું જુઓ, આ બધા કેટલા કેટલા કર્મોનો, એનો પાપ કર્મોનો ઉદય હશે તો એને કેટલા કેટલા કર્મો બાંધ્યા, બાળકની હત્યા કરે, ગાયની હત્યા કરે, સ્ત્રીની હત્યા કરે, કેટલાયને લૂંટફાટ કરે, કેટલાયને, પણ અંદરમાં જે પડેલો હતો એ અકબંધ હતો. તો જ્યારે એને જેવો અંદરમાંથી એનો ઉઘાડ થયો કે અરે આ હું કરું છું તે કરવા જેવું નથી, ખોટું છે, અને પછી જે બળપણે જે બળપૂર્વક પાપનું સેવન કર્યું હતું એટલા જ બળપૂર્વક એ પાપનો નાશ કરવા માટે થઈને એણે કેટલી દ્રઢ પ્રતિજ્ઞા લીધી, છ છ મહિના સુધી એને લોકોના જે કંઈ એના પ્રત્યેની આવે આક્રોશ હતો એ આક્રોશ વ્યક્ત કર્યો, લોકોએ કોઈ પથ્થર ફેંકે, કોઈ ગાળો દે, કોઈ ગમે તે, શાંત ભાવે સહી અને કર્મનો ક્ષય કર્યો. તો બળવાનપણે કર્યું. તો આપણું આ બધું શું હતું? આવરણ હતું, મૂળ તત્વ જળવાયેલું હતું, તો એમાંથી બહાર આવ્યું. બીજ પડેલું હતું અંદર, વરસાદની રાહ જોવાથી વરસાદ પડ્યો અને અંકુરિત થયું. આટલો જ ભેદ છે. પોતપોતાના કાર્ય કર્યા કરે, શુદ્ધ નિશ્ચય નથી. કર્મ આત્માના મૂળ સ્વભાવને નાશ કરી શકતા નથી, તેમજ નાશ કર્યો પણ નથી કોઈ પણ અવસ્થામાં. અને આ જીવ સાતમી નરકમાં ગયો, અનંત દુઃખ વેઠતો, પણ એના મૂળ તત્વને કોઈએ બાધા પહોંચાડી નથી. આપણે જઈને આવ્યા છીએ, પણ આપણું તત્વ જુઓ આજે આપણી સમક્ષ છે. સાતમી નરકમાં ગયેલા જીવો પણ એનું મૂળ તત્વને જાળવી રાખે છે, એવી વ્યવસ્થા કુદરતી છે. તે નાશ કર્યો પણ નથી, તથા કઈ પણ નવીનતા ઉત્પન્ન કરી નથી. આત્મા જેવો છે તેવો છે, જેવો છે તેવો, દ્રવ્યથી જેમ છે તેવો. માટે રૌદ્ર આદિ હવે શું કરવાનું છે? આ ઉપદેશ છેલ્લી બે લાઈન છે, આ સમજણ પછી ઉપદેશ આપીશ. રૌદ્ર આદિ અશુભ ધ્યાન છોડીને એક શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કર, તે જ સર્વ પ્રકારે ઉપાદેય ભૂત છે. આપણે કહીએ, અહીંયા એક બીજો પણ જવાબ મળી જાય છે કે આ પરમાત્માની વાત કરો છો, પણ પરમાત્મા અમને મળતા નથી, અમે પરમાત્માને જોયા નથી, અમે જાણ્યા નથી, તો અમારે એનું ધ્યાન કરવું કેમ? તો અહીંયા કહ્યું કે આનું ધ્યાન કરીને તું શુદ્ધ સ્વરૂપનું, આ જે અત્યારે અશુદ્ધમાં છો એમાંથી બહાર નીકળ, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનના પરિણામમાંથી બહાર નીકળ, ધર્મ ધ્યાનનું આલંબન લે. પેલું કહ્યું ને લતા, લતાને મંડપનું આવ્યો, તો કે તું એ તારામાં પડેલી છે શક્તિ, મંડપરૂપ કોઈ આ ધર્મ ધ્યાન તારા માટે મંડપરૂપ છે, ચડી જાય એના ઉપર સડસડાટ, તારો વિકાસ થશે અને પછી શુક્લ ધ્યાનની શ્રેણીમાં ચાલ્યો જાય. રસ્તો તો આપે છે, એ પ્રકારે બહાર નીકળ તો તારું કાર્ય થઈ શકે એમ. એટલે રૌદ્ર આદિ અશુભ ધ્યાન છોડી એક શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પહોંચવાનું ક્યાં છે? આ લક્ષ્ય શુદ્ધ સહજાત્મ સ્વરૂપ, હા, એનું પરમાત્માનું ધ્યાન કર, એ પ્રકારે સર્વ પ્રકારે ઉપાદેય ભૂત છે. બીજા પરમાત્માની તને ખબર પડે કે ન પડે, આટલી તો તને સમજ પડે એવું છે. તો તારા સ્વરૂપનું તારો જ્ઞાન જે ઉપયોગ અત્યારે ફેલાયેલો છે એને કોઈ પણ રીતે સંકેલતો સંકેલતો કોઈ પ્રકારે તારા સ્વરૂપમાં સ્થિર થતો જા. અને આ બધું અભ્યાસથી થાય છે. કૃપાળુદેવ તો ઘણી જગ્યાએ કહ્યું કે અભ્યાસથી બધું સરળ છે, અભ્યાસ નથી માટે કઠણ લાગે છે, કઠણ પડે છે. હકીકતે કઠણ છે નહીં, પણ આપણી માન્યતામાં એની કઠણતા ઘણી અંદર વ્યાપીને રહેલી છે, માટે આપણને કઠણ લાગે છે. પણ એને નજીક જઈને જો એનો અનુભવ કરીએ તો ખબર પડે કે આપણે માનીએ છીએ એટલું કઠણ નથી, પણ ત્યાં સુધી જવાનું જે કહ્યું ને અંતરાય કર્મ, એ અંતરાય કર્મ સાહસ ઉઘડતું નથી, સાહસ ઉઘડતું નથી, અને ત્યાં સુધી જવાનો પ્રયત્ન થતો નથી, એટલે આપણે નથી વંચિત રહી. સમય અહીંયા આપણે પૂરો થાય છે. ઓ
સુખ ધામ અનંત સુસંત જય દિન રાત રહે તદ ધ્યાન મય પર શાંતિ સુધામય જે પ્રણમો પદ તે વરતે